તારીખ 19/1/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 111 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 74
આપે ફરમાવે છે અંદરમાં પ્રયોગ કરવો, તો પ્રયોગનો અર્થ શું અને તે કેવી રીતે થાય છે? પ્રશ્ન પ્રયોગ સંબંધી છે, સમજણ સંબંધી નથી, પણ પ્રયોગ સંબંધી છે. સમજણ છે એનાથી પ્રયોગ એક ડગલું આગળ છે, અથવા સમજણને પરિણમવાની કાર્ય પદ્ધતિ પ્રયોગ દ્વારા થાય છે. સમજાય એક વાત છે, સમજણ અંદરમાં ઉતરે એ બીજી વાત છે. પ્રયોગ કરે તો સમજણ અંદર ઉતરે છે, અથવા એનું પરિણમન આવે છે. એ વિષયમાં પ્રશ્ન ઉઠાવ્યો છે, પ્રયોગ કરવો એટલે શું કરવું, કેવી રીતે કરવું, સમાધાન. ગુરુદેવે જે વચનો કહ્યા, ગુરુદેવે જે ઉપદેશ આપ્યો, તેનો તું અંદરમાં પ્રયોગ કરી અંદર ઉતાર. પ્રયોગ કરવાથી શું થાય છે? અંદર ઉતરે છે. ઉપદેશ છે એને પરિણમાવવો હોય, ઉપદેશને અંદરમાં ઉતારવો હોય આત્મામાં, તો એ પ્રયોગ કરીને અંદર ઉતરે છે. બીજી કોઈ એની રીત નથી. ઉપદેશ ઘણા જીવો સાંભળે છે, અથવા ઘણા જીવોને ઉપદેશ પ્રાપ્ત થાય છે, સમજવા મળે છે, અંદર કોઈને ઉતરે છે, આવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. એનું કારણ શું? કે સમજ્યા પછી પણ જો એનો પ્રયોગ નથી કરવામાં આવતો, તો એ સમજણ અંદર ઉતરતી નથી.
એ સમજણ યથાર્થ નથી.
એ સમજણ યથાર્થ નથી. બરાબર હોય તો યથાર્થ નથી. સમજણ સાચી દેખાતી હોય તો પણ યથાર્થ નથી. સમજણ થઈ પણ એ સમજણનો ઉપયોગ ન થયો તો સમજણ તો બેકાર ગઈ કે નહીં, નકામી થઈ કે નહીં. એટલે સમજણનો ઉપયોગ કરવો, સમજણનું અમલીકરણ કરવું, એનું નામ પ્રયોગ છે. સમજણનું અમલીકરણ કરવું. અત્યારે વર્તમાનમાં સાહિત્ય ઘણું પ્રકાશિત થયું, પ્રેસની સુવિધા થઈ, પ્રિન્ટિંગની, દરેક સાહિત્યનું નવું છપાય છે. સાહિત્ય દ્વારા તો સમાજને ઢગલાબંધ ઉપદેશ મળે છે. બીજું, વિદ્વાનો, બુદ્ધિવાદનો જમાનો, વિદ્વાનો, પ્રવક્તાઓ, એ પણ અનેકની સંખ્યામાં ઉપલબ્ધ છે. એ બધા જે શાસ્ત્રોમાંથી ઉપદેશમાંથી સંભળાવે છે, અથવા ઉપદેશ પોતાની મતિ અનુસાર આપે છે. બધા પડખેથી સમજણ મળે એવી સુવિધા તો થઈ છે. એક ન્યાય એમ પણ કહી શકાય, સમજણનો તબક્કો આપણા માટે પૂરો થયો છે.
બરાબર,
સમજણ આપણને બરાબર મળી છે જ્ઞાનીઓ દ્વારા. ભૂતકાળના જ્ઞાનીઓના વચનો, વર્તમાન જ્ઞાનીઓના વચનો આપણને સમજણ ઘણી આપી છે. હવે એ સમજણને અંદર ઉતરવાનો નવો તબક્કો છે, એ આપણે શરૂ કરવો જોઈએ, અથવા નવા તબક્કામાં આપણે પ્રવેશ કરવો જોઈએ. અને તે પ્રયોગથી થાય છે. એક પરલક્ષી અને એક સ્વલક્ષી. જે પરલક્ષી સૂક્ષ્મ જ્ઞાન છે એ પ્રયોગ નહીં કરે. પરલક્ષિત સૂક્ષ્મ જ્ઞાન વાળો જીવ પ્રયોગ નહીં કરે, કેમ કે પ્રયોગ સ્વલક્ષ પૂર્વક હોય છે, પરલક્ષ પૂર્વક પ્રયોગ નથી થતો. એટલે એ સમજણ વાળાનું લક્ષ બીજા બીજા ઉપર રહે છે. લોક સંજ્ઞા, ઓક સંજ્ઞા એવી રીતે એનું લક્ષ હોય છે, એ પ્રયોગ નથી કરી શકતો. જેને સ્વલક્ષ્ય સમજણ થઈ, એટલે મારા આત્મા માટે હું સમજણ કરું છું, એ સમજણને મારા આત્મામાં મારે ઉતારવી છે, અને એ ઉતારવા માટે મારે એનું અમલીકરણ કરવું જરૂરી છે, એવું સ્વલક્ષ્ય સમજાય છે, એ અમલીકરણનો પ્રયોગ કરે છે, અને એને એ સમજણ અંદર ઉતરે છે. પ્રયોગમાં લઈ જાય ત્યારે સમજણ યથાર્થતાને પામે, અને એ યથાર્થતા પરિપક્વ થાય ત્યારે અનુભવ થઈને એ જ જ્ઞાન સમ્યકતા ધારણ કરે. સમ્ય જ્ઞાનનું જે પ્રી સ્ટેજ છે એ યથાર્થ સમજણ છે. સમજણ યથાર્થ થાય અને યથાર્થ સમજણ વિકાસ પામીને એનું જ ડેવલપમેન્ટ થઈને સમ્ય જ્ઞાનમાં પરિણમન કરે છે. એમ છે, ચોખ્ખી વાત એવી છે. શું કહ્યું? જે ઉપદેશ આપ્યો, જે વચનો કયા, તેનો તું પ્રયોગ કરીને અંદરમાં ઉતાર. એટલે પ્રયોગ છે એ અંદરમાં ઉતરવા માટે છે, અથવા પરિણમન ઉત્પન્ન કરવા માટે છે. સમજણ પ્રમાણે પરિણમન થઈ જાય એ પરિણમનના તબક્કામાં પ્રવેશ માટે પ્રયોગ સાધન છે. ગુરુદેવ જે ઉપદેશ આપી માર્ગ બતાવે છે, ગુરુદેવે જે આજ્ઞા કરી છે તેનો તું અંદર પ્રયોગ કરીને તું તારા પુરુષાર્થમાં ઉતારી દે તો તને પરિણતિ પ્રગટ થશે. ગુરુદેવ જે ઉપદેશ આપીને માર્ગ બતાવે છે એટલે ઉપાય બતાવે છે. ગુરુદેવે જે આજ્ઞા કરી છે, ઉપદેશ આપ્યો છે, એને શું કરવું, શું સમજવું જોઈએ? માત્ર ઉપદેશની કોટીમાં નહીં રાખતા, મારા માટે એમની આજ્ઞા છે એમ લેવું જોઈએ. એમ લેવામાં ફરક શું પડે છે કે આજ્ઞા પણ ઉપદેશને લેતા ઉપદેશની ગંભીરતા ગ્રહણ થાય છે. કેવી રીતે? કે ગુરુ આજ્ઞા છે એ જો હું ન સ્વીકારું, અંગીકાર ન કરું, તો ગુરુ આજ્ઞાનો અનાદર થાય છે, તેની ગંભીરતા નથી. અથવા વધારે કડક ભાષામાં કહીએ, કઠોર ભાષામાં કહીએ, તો આજ્ઞા ઉપર પગ દઈને ચાલવાનો થાય છે. નિષ્કારણ કરું નથી તો ઉપદેશ આપે છે, એ ગુરુનો અનુગ્રહ છે, એ ગુરુની મહેરબાની છે, કૃપા છે.
જી,
એવી રીતે કોઈ ચીજ મળતી હોય એના ઉપર પગ દઈને ચાલવું કે એને પગેથી કચરવી, ગુરુની પ્રસાદીને પગેથી કચરવી, એ ક્યાં સુધી યોગ્ય છે? એટલે ઉપદેશ મળવા છતાં જો જીવ પ્રયોગ ન કરે તો એ અજાણતા પણ કેવો અપરાધ કરે છે કે ગુરુ આજ્ઞાને પગેથી કચરે છે.
સમજણમાંથી
પોતાની રીત આત્મકલ્યાણની નક્કી કરી છે, એ રીત ભૂલવાળી હોય છે, બુદ્ધિપૂર્વકની ભૂલ છે, એટલે ગ્રહિત મિથ્યાત્મા જાય છે. દાખલા તરીકે એ સમજણ કરવા માટે માણસ શાસ્ત્ર વાંચે છે અથવા ઉપદેશ સાંભળે છે, એ જીવ અમલીકરણમાં નથી આવતો, પ્રયોગમાં નથી આવતો, ત્યારે શું કરે છે કે ફરી ફરીને તે ગ્રંથો વાંચે છે, ફરી ફરીને તે ઉપદેશ સાંભળે છે, અને એવી પ્રવૃત્તિ ચાલુ રાખવા પાછળ એનો એવો એક નિશ્ચય હોય છે, મિસકોન્સેપ્ટ કહીએ અથવા ગ્રહિત વિચાર કહીએ, કે આમ કરતાં કરતાં મારું કલ્યાણ થઈ જશે. ઉપદેશ સાંભળતા સાંભળતા અને શાસ્ત્ર વાંચતા વાંચતા મારું આત્મકલ્યાણ થઈ જશે. એને રીત નક્કી કરી નાખી આત્મકલ્યાણની, એ રીત ખોટી છે. એવું જે શાસ્ત્રથી પ્રાપ્ત થયો કે ગુરુથી પ્રાપ્ત થયો એનો એને પ્રયોગ કરીને અમલીકરણ કરીને અંદરમાં ઉતારવું જોઈએ. અને ઉપદેશમાં એ વાત છે પણ ખરી,
જી,
ઉપદેશમાં પ્રયોગ કરવાની અમલીકરણ કરવાની વાત છે.
જી,
ઉપદેશ વિચારવો, સાંભળતા પ્રાપ્ત થતા વિચારવો, તે જ્ઞાનની પ્રક્રિયાથી વિચારીને એમાં વિશ્વાસ મૂકવો, એ શ્રદ્ધાની પ્રક્રિયાથી, અને એ રીતે વિશ્વાસ આવીને એનું અમલીકરણ કરવું તે આચરણનું પ્રકરણ છે. મુમુક્ષુની ભૂમિકામાં પણ જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ ત્રણેય ગુણો પુરુષાર્થ દ્વારા કામ કરતા થાય છે, અને સધિયારો કોનો મળે છે? સારો મળે છે, કેમ કે પ્રયોગ છે એ પુરુષાર્થના તબક્કે છે. સમજણમાં હજી પુરુષાર્થનો તબક્કો નથી, પણ પ્રયોગમાં તો પુરુષાર્થ સાથે હોય છે, પુરુષાર્થ પૂર્વક જ પ્રયોગ થાય છે, એમને પ્રયોગ થતો અમલીકરણમાં પુરુષાર્થ જોઈએ. અહીંયા પણ એ વાત કરી છે, પ્રયોગ છે એ અવલોકનથી શરૂ થાય છે, પછી ભેદ જ્ઞાન નો સ્ટેજ આવે છે, અવલોકનથી પ્રયોગ ચાલુ થાય છે. એટલે શું કહ્યું, ગુરુદેવે જે આજ્ઞા કરી છે, ઉપદેશ આપીને માર્ગ બતાવ્યો છે, એ વાતને ક્યાં ટ્રાન્સફર કરી? આજ્ઞામાં લઈ ગયા. કેટલી વ્યવસ્થિત વાત છે, ઉપદેશ આપ્યો છે એમ નહીં લેતા, તો આજ્ઞા કરી છે તારા માટે એમ લઈ લે, તો તને એ વિષયની ગંભીરતા આવીને અમલીકરણ કરવા માટેની પ્રેરણા થશે. નહીં તો તું ઉપદેશને રોજ મળે છે, તને ગુરુનું પુણ્યયોગ છે કે ઉપદેશ રોજ મળે છે, કે જ્યારે મફત મળતું હોય એવું લાગે છે, અને તું લાઇટલી લઈ લેશો, લવાશથી લઈ લેશો, તો અમલીકરણમાં નહીં આવી શકે. એટલે ઉપદેશની ગંભીરતા માટે આજ્ઞા એ આજ્ઞા કરી છે, તેને તું અંદર પ્રયોગ કરીને એટલે અમલીકરણ કરીને હું તારા પુરુષાર્થમાં ઉતારી દે. પુરુષાર્થ સાથે લીધો હોય, પ્રયોગની સાથે પુરુષાર્થ
લીધો
તો તને એનું ફળ શું આવશે?
પરિણતિ,
પરિણતિ પ્રગટ થશે. આમ તો બહુ જ પ્રારંભ, બહુ જ શરૂઆતની વાત કરી, વેરી બિગિનિંગ. તો પરિભ્રમણની જે વેદના ઉત્પન્ન થાય છે અને માર્ગ શોધવા માટેની જે જીવના ઉત્પન્ન થાય છે એ પણ એક પ્રયોગ છે, કેમ કે પરિણમનરૂપ છે. ત્યાં સમજણનો તબક્કો નથી, સમજણથી ઉપજી આવેલી અસર છે એટલે પરિણમન છે, એ પ્રયોગ છે. અને જો તે યથાર્થ ચાલે તો ત્યાંથી પરિણતિ શરૂ થાય છે. પરિણતિ ત્યાંથી શરૂ થાય છે, પછી દરેક સ્ટેજે એ પરિણતિ આગળના સ્ટેજનું રૂપ ધારણ કરી લે છે. એમ છે, પરિણતિ એટલે કોઈ પણ પ્રકારના તીવ્ર રસવાળા પરિણામથી ઉત્પન્ન થયેલી અંદરની એક સ્થિતિ કે જે કોન્સ્ટન્ટ રહે છે એને પરિણતિ કહે છે. એ ઉલટી પણ હોય છે અને સુલટી પણ હોય છે. પરિણતિનો અર્થ અહીંયા અનુભવ થઈ ગયો, એમ અનુભવ થઈ ગયો, આત્મજ્ઞાન થઈ ગયો એમ નથી લેવા. જેમ કે અત્યારે ઉલટી પરિણતિ છે, સંસારને ઉપાશો છે તેથી સંસાર પરિણતિ થઈ ગઈ છે. સંસારને ઉપાસતા ઉપાસતા જીવની સંસાર પરિણતિ થઈ ગઈ છે. એ પરિણતિ કોન્સ્ટન્ટ રહે છે. એટલે આપણે તમે સ્વાધ્યાય કરો છો, આત્મા અને આત્મકલ્યાણનો અંદર વિષય ચાલે છે તમારા ઉપયોગમાં, તો પણ ઉલટી પરિણતિ તૂટી નહીં હોવાથી એની અસર આવતી નથી. એટલે જ્ઞાની શું કહે છે કે તું ઉપદેશ અને પ્રયોગ દ્વારા તારી પરિણતિ પલટાય એવું અપૂર્વ કાર્ય કર. અત્યાસી નિવાસી પણ છે, પરિણતિનો વિષય એમાં ચાલ્યો છે, મને સ્પષ્ટીકરણ આવ્યું છે. પણ પરિણતિ છે એક ઓરિએન્ટેડ પોઝિશન છે. સંસાર પરિણતિ ન સમજાતી હોય તો એક બીજો દાખલો
લઈએ.
એક માણસને એક કુટુંબની અંદર એકનો એક જવાન દીકરો મરી જાય ત્યારે એને માને તો આઘાત લાગે, વધારે વધારે સંબંધ મળું લઈ લઈએ, માતૃપ્રેમનો દાખલો લઈ લઈએ, એને તો આઘાત લાગે. અથવા એક વર્ષનું પરિણેતર હોય તો એની પત્નીને આઘાત લાગે. બે જગ્યાએ પ્રેમ સંબંધ વધારે છે, એક માતૃપ્રેમ ને એક દાંપત્ય પ્રેમ. તો વધારે વધારે અસર તો માતાને થાય અને એની પત્નીને થાય. હવે 12-13માં ને દિવસે મીઠાઈ ખવડાવે બધા, પણ જે આઘાત લાગ્યો છે એની પરિણતિ થઈ જાય છે. 24 કલાક એ રોતા નથી, દિવસના બહુ ભાગમાં, રાતના બહુ ભાગમાં રડે, પણ રડી રડીને પરિણતિ થઈ ગઈ હોય છે. એટલે જ્યારે નથી રડતા, જમે છે, ઊંઘે છે, ઊંઘ આવી જાય, ભલે ઓછી વધતી આવે, જમે ત્યારે ભલે એને ન ભાવે ખાવું, સવારના ટાણે ઊંઘ બરાબર ભલે ન આવે, ખાવું ન ભાવે, એ બધું થાય ઘણી અસર થવાથી. પણ જેટલું કાંઈ થાય એમાં એની પરિણતિ ચાલુ હોય છે શોખ. અને 13માને દિવસે મીઠાઈ લાડવા ખાય ત્યારે પણ એની પરિણતિ ચાલુ હોય છે. એ પરિણતિ ભૂસાતા બહુ વાર લાગે છે, ઘણાને મહિનાઓ સુધી ચાલે છે, ઘણાને વર્ષો સુધી પણ ચાલે છે. પણ કહેવાત એમ થઈ ગઈ પછી કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે પ્રસંગનું વિસ્મરણ થતું જાય છે અને બીજા પ્રસંગની અંદર માણસ રસ લેતો થાય છે એટલે એની અસર ઉતરતી જાય છે, પણ એમાં સમય લાગે છે. એટલે આપણે ત્યાં કહેવત થઈ કે ભાઈ દુઃખનું અસર દાડા. તમે આજને આજે એમ કહો કે ભાઈ તું હવે એ ગુસ્સો છોડી દે તો એ નહીં છૂટે, છોડે પણ એનાથી નહીં છૂટે ને બીજાના પ્રયત્નથી પણ નહીં છૂટે. એટલે એના ઘણા પ્રયોગ કરવામાં આવે છે. એમાં પહેલો પ્રયોગ આ 13મા દિવસે મીઠાઈ ખાવાનો છે. નહીંતર કોઈ માણસ મરી જાય એની પાછળ મીઠાઈ ખાવી એ વાત તો કોમન આઉટ ઓફ કોમન સેન્સ સારી નથી. સામાન્ય બુદ્ધિમાં એ વાત સારી લાગે એવી નથી. માણસ મરી જાય એની પાછળ કઈ 10-12 લડાયા પછી કઈ મીઠાઈ ખાવા બેહાય છે, આ તો કઈ રીત છે? શું છતાંય તે લોકોએ ઉપયોગને ડાયવર્ટ કરવા માટે, પરિણતિ ફેરવવા માટે આવા બધા પ્રયોગો વ્યવહાર તરીકે દાખલ કરી દીધા. બાકી તો વિચાર કરો તો સામાન્ય બુદ્ધિમાં ન બેસે એવી વાત છે, પણ રિવાજ દાખલ કરી દીધો એટલે સમાજમાં તો ટ્રેડિશન કામ કરે છે. જે રિવાજ દાખલ થઈ ગયો એ લાકડું કરી ગયું એ. પરિણતિ થઈ જાય છે તીવ્ર રસ ને રસવાળા પરિણામે કરીને પરિણતિ થઈ જાય છે. આ ભૂતપ્રેતની વાતોમાં માનનારા ભય પ્રકૃતિ વાળા જીવો હોય છે. જો એ વાતમાં એ રસ લઈ લે અને એમાં રાત્રે ક્યાંક બહાર નીકળવાનું થાય, કેમ કે દિવસે તો ભૂત દેખાતા નથી, રાત્રે દેખાય છે એવો એ કોન્સેપ્ટ હોય છે, એની મિસકોન્સેપ્ટ છે. પણ એમાં એવું કંઈક એને આભાસ થઈ ગયો તો ઘરમાં દાખલ થયા પછી પણ પરિણતિ ચાલુ રહી, ઘરે પહોંચી ગયા પછી પણ પરિણતિ ચાલુ રહી જાય, રહી શકે નથી રહેતી, કોઈ પ્રસંગ નથી, પરિણતિ ચાલુ રહી છે. એમ અહીંયા ગુરુ ઉપદેશને પ્રયોગમાં ઉતારીને એની પરિણતિ થાય ત્યાં સુધી આપવું જોઈએ, તો એ ઉપદેશનો લાભ થયો એમ કહી શકાય, નહીંતર ઉપદેશ વ્યર્થ ગયો એમ કહી શકાય. તેમની આજ્ઞાની રૂચિ અને સ્વચ્છંદ નિરૂપ તેમની ભક્તિ થઈ ત્યારે પહેલું સંકેત આવ્યું. એ પહેલા પરિણતિ શરૂ થઈ જાય છે વેદનાથી, ઘણી તીવ્ર વેદના આવે ત્યારે જીવને પરિણતિ થઈ જાય છે.
આ પરિણતિમાં એની કર્મ ધારા કામ કરે છે, નામ ધારા તો છે
નહીં. પરિણતિ એટલે એમાં બધા ગુણોનું કામ છે, બધા ગુણોનું કામ છે. પરિણતિમાં આચરણ પણ છે, જ્ઞાન પણ છે, સંધાન પણ છે, ત્રણેય મુખ્ય ગુણોની પ્રવૃત્તિ છે પરિણતિ. ગુરુદેવે જે આજ્ઞા કરી છે તેનો તું અંદર પ્રયોગ કરીને તું તારા પુરુષાર્થમાં ઉતારી દે, અથવા પુરુષાર્થ પૂર્વક પ્રયોગમાં ઉતારી દે, બે રીતે કહી શકાય. કેમકે બે સાથે એક કાળે હોય છે, સાથે જ હોય છે. એમ કરવાથી તને શું થશે? પરિણતિ પ્રગટ થશે. જેવો ઉપદેશ આપ્યો છે એ ઉપદેશની પરિણતિ થઈ જશે તને. ગુરુદેવ જે કહે છે તે માત્ર સાંભળી લેવું એમ નહીં, અથવા સાંભળવા મળ્યું તેનો સંતોષ લઈ લેવો એમ નહીં. મિત્રજી એમ વિચારે છે ઘણા જીવોને આવો ઉપદેશ મળતો નથી, આવો અલૌકિક ઉપદેશ આપણને મળી રહ્યો છે અને ઘણા જીવોને, જગતમાં ઘણા જીવો છે એને મળતો નથી. ઘણા મનુષ્ય આ ઉપદેશથી રહિત વંચિત છે. આપણે કેટલા ભાગશાળી કે આપણને ઉપદેશ મળ્યો. એમ સંતોષ માનવા જેવું નથી. એટલા માટે એ સ્પષ્ટીકરણ જરૂરી છે કે મોટાભાગના મુમુક્ષુઓ એમ વિચારતા જોવામાં આવે છે કે આપણને તો ગુરુદેવે ઘણું આપ્યું છે ને આપણે તો ભાગશાળી થઈ ગયા છીએ કે ગુરુદેવે આપણને પ્રત્યક્ષ ઉપદેશ ઘણો આપ્યો છે,
સંસ્કાર પડી ગયા
ને આપણે રાજી રાજી એમ રાજી થવા જેવું
નથી.
ઉપદેશ જો ગુરુદેવે તને આપ્યો છે તો લાભ કરી નથી
બરાબર,
પરિણતિ પ્રગટ કરીને દેખાડ અમને તો
બરાબર,
તો અમે માનીએ કે ગુરુદેવે તને ઉપદેશ આપ્યો છે અથવા તે લીધો છે ઉપદેશ, નહીતર સાંભળ્યાનો સંતોષ થયો બીજું કાંઈ નથી. અથવા અત્યારે રોજ સાંભળે છે, વાંચે શાસ્ત્ર, વાંચે પ્રવચનના અને પ્રવચન સાંભળે તેમથી ગુરુજીનો ઉપદેશ મળી રહ્યો છે, એમ માત્ર સાંભળવું સાંભળવાથી ન ચાલે, એમ સંતોષ લેવાથી ન ચાલે.
પ્રસંગે ખબર પડે,
એ તો ખરે ખબર પડે બધી, કેવું સહેલું છે. ઓળખાણ વગર એ સ્થિતિ સંભવિત નથી. ગુરુ ઉપદેશમાં ફેરફાર નથી એની દ્રઢતા ગુરુની ઓળખાણપૂર્વક વિશ્વાસ આવ્યો હોય, ઓળખાણ થઈ ગયું તો એમ ફેર ન પડે. નહીતર આ જ વાત સાચી કે અને કાલે એ જ વાતને ખોટી કહે છે. એવા ઘણા કેસ જોવામાં આવે છે કે જે જે વાત ગુરુદેવને હાજી કરતા હોય એને પાછળથી શંકા પડે છે, આમ કેમ કીધું છે. કોઈ બીજા વિદ્વાન વિશેષ સ્તરથી વાત કરે એને શંકા પડી જાય, વાત આની બરાબર લાગે છે, જેવી વાત કરતા કરી એને કરતા આની વાત બરાબર લાગે છે, એવું થઈ જાય છે. કેમ એમ થઈ જાય છે? ઓળખાણ થઈ નથી. ઓળખાણથી આપેલા મેં ગુરુદેવની વાત માની છે, સ્વીકારી છે, મને શ્રદ્ધા છે, એનો વીમો ઉતારવા જેવો નથી, એનો વીમો ન લેવાય, મોંઘો પડી જાય. એનો પ્રીમિયમ લ્યો તો મોંઘો
પડી
જાય, કેમ કે એનો પાયો નથી. ઓળખાણ વગર એ વાતનો પાયો નથી. ભલે કેટલીક વાતોથી વિશ્વાસ આવ્યો હોય અને થોડો વિશ્વાસ જામ્યો હોય ત્યારે એ જીવ એમ કહે કે અમારું માથું ઉતારવું, પણ હવે અમે એમાં ફેરફાર અમને નહીં લાગે, એને ડગી જતા વાર લાગે. અંતર પરિણતિની થયેલો એ વાત બીજી હોય છે, અને સમજણથી વિશ્વાસ આવ્યો હોય એ ઉપર ઉપરથી આવ્યો હોય છે એ વાત બીજી હોય છે. અહીંયા તો પહેલેથી જ વાત છે કે વેદનામાં આવીને પરિણતિ લાવ
બરાબર,
લક્ષ બાંધીને પરિણતિ લાવ
બરાબર,
સત્પુરુષની ઓળખાણ કરીને પરિણતિ લાવ, અંતર અવલોકન કરીને પરિણતિ લાવ, અને ભેદજ્ઞાન કરીને પણ પરિણતિ લાવ, બધા તબક્કે પરિણતિ લાવ. તે દ્રષ્ટિ અમે બીજું કાંઈ ન સમજીએ, પરિણતિ લાવ એટલું સમજીએ. તમને તો આત્માને નિશ્ચય થઈ ગયો છે, સ્વરૂપ નો નિશ્ચય થઈ ગયો છે કે મારું સ્વરૂપ આવું છે, સિદ્ધ સમાન સદાપદ મેરો નિશ્ચય થઈ ગયો છે, પાકો નિશ્ચય છે. તો શું અમને કીધું ઉપરથી સિદ્ધ ભગવાન ઉતરે ને તો હવે અમારો નિશ્ચય ફરે એવો નથી. કેવી જે વાત કરી, જેવી તેવી વાત કરી, સિદ્ધ ભગવાન ઉતારવાનું આપી રહ્યા. એમ કીધું કે આમને નામ હોય ના તરત કેટ આવશે કે ફરી ગયો કેમ થયું સમજણ થઈ હતી અમારે નિશ્ચય બરાબર નહોતું સમજણ થઈ હતી એટલે પરિણતિ થવી જોઈએ એટલે એ ભૂમિકા થઈ પાકી શિલાન્યાસ કર્યું
જી
અને પાયો પીડ્યો એટલે ત્યાં એ લેવલ આવી ગયો પછી થોડું ચણતર કરે અને પ્રિન્ટની કોપી ભરે તો એક લેવલ આવી ગયું બરાબર પછી ચણતર કરે અને લિન્ટર સુધી પહોંચે અને ત્યાં એક બીજી કોપી ભરે તો એ લેવલ આવી ગયું પછી પાછા એક વખતે ચણતર કરે અને સ્લેબ ભરે એટલે એક માળ દરેકનું લેવલ છે દરેક ભૂમિકાનું લેવલ છે એ લેવલ બરાબર આવ્યું છે એની ખાતરી શું અહીંયા આ તો ભાવની વાત છે પૂરું તો સ્થૂળપણે સમજી શકાય મકાન એ ભૂમિકાની પરિણતિ થવી જોઈએ એ ભૂમિકાની તો પરિણતિ લાવ નાની કે છે અમને બીજી કાંઈ ખાતરી નથી જોતી તું પરિણતિ લાવ એટલે પાસ પરિણતિ ન લાવ ત્યાં સુધી અમે તને પાસિંગ માર્ક આપતા નથી પ્રયોગ કરે ત્યારે પ્રયોગમાં પરિણમે એટલે આવે અમે લાવવા ચાહીએ ત્યારે લાવી શકીએ છીએ શેના આધારે કયો નંબર એક બીજો પ્રશ્ન
જી
કે એમાં તમને મળું કરવાથી શું ફાયદો છે ત્રીજું તમે વાયદો કરો છો એ શું બતાવે છે ચોથું
જી
કે કોઈને લાભ મળતો હોય એ કદી એમ કે ખરો કે મારે અત્યારે નહીં પછી જોઈએ છે એનો પરિણતિનો લાભ સમજાણો નથી લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કોઈ મોઢું ધોવા જતા
નથી
મોઢું ધોવા જાય એને મૂર્ખ કહેવામાં આવે છે સંસારમાં આ કહેવત છે કે નહીં કે ભાઈ લક્ષ્મણ ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય એમ કે એમ લાભ મળતો હોય તો બધા અત્યારે જ લઈ લે ને કોઈ પછી લાભ લેવો છે એ વાત જ ક્યાં છે એ સમજ્યો નથી લાભ ને એ સમજ્યો
નથી
અહીંયા તો વાયદા કરવા વાળાને રુચિ નથી એમ જ્ઞાની કહે છે એને રુચિ નથી એ અરુચિના સૂચક પરિણામ છે પછી કરીશ પછી કરીશ એ વાત નથી સુગાનીજીની ચર્ચામાં આવે છે દ્રઢ દ્રષ્ટિ પ્રકાશ સુનતે એ ચોટ લગની ચાહીએ પીછે સુનલું પહેલે સુનલું પહેલે સમજલું પણ પીછે પ્રયોગ કરૂંગા તો વાત ઇધર નહીં સમજતા તો પ્રયોગ ચાલુ કરું જે જીવ ઉપદેશ સાંભળીને સાંભળતા આવે તો પ્રયોગમાં એને લઈ જાય છે તે વર્તમાન પાત્ર છે આ વર્તમાન પાત્રતાનું લક્ષણ છે
ઉપદેશની અસર આવી હોય તો અમલીકરણ એનું તરત જ શરૂ થઈ જાય
શરૂ કરવાનું એને તરત જ છે કે આવો અમૂલ્ય ઉપદેશ છે અને એનાથી આટલો લાભ થાય તો હું અમલીકરણમાં શું કરવા માંડું કરું મારે કોની રાહ જોવાની છે વાત રહેતી નથી
અમલીકરણ નથી થતું એનો અર્થ એમ છે કે તને હજી ચોટ નથી લાગી
ચોટ લાગી નથી કાં તો સમજણ પર લક્ષી છે એની અસર આવતી
નથી
થવા
અસર આપી દો. જેને સ્વલક્ષી સમજણ સમજવા બેઠો છે, સ્વલક્ષી સમજવા બેઠો છે, એને સાંભળતા જ એની ઉપદેશની અસર આવવા માંડે છે આત્મા ઉપર. એટલા માટે આત્મા ઉપર અસર આવે છે માટે તો એ સત્સંગને ઉપાસે છે. શું કહ્યું? ગુરુદેવ જે કહે છે તે માત્ર સાંભળી લેવું એમ નહીં, પણ અંતરમાં પ્રયોગ કર. ગુરુદેવે એમ કહ્યું છે કે તું છૂટો શુદ્ધાત્મા છો, તું છૂટો સ્વતંત્ર શુદ્ધાત્મા
છો.
આ જગતનું તું એક સ્વતંત્ર દ્રવ્ય છે, તને કોઈના આલંબનની અને આધારની જરૂર નથી. સૂર્ય અને ચંદ્ર આકાશમાં ફરે છે, એ કોઈનો ટેકો લઈને ફરે છે? એને જમીનનો ટેકો છે, એના પૈડા જમીન ઉપર હાલે તો સૂર્યનો રથ બરાબર ચાલે, બધર જ જાય છે. એમ તું આ જગતની અંદર સ્વતંત્ર, કોઈનો આધાર ને અવલંબન લીધા વિના ટકતું દ્રવ્ય છો,
બરાબર.
અનંત કાળથી એવો છો, અનંત કાળ એમ જ છે. કોઈના આધાર અવલંબન વગર જ તું જીવતો રહે એવો તો જીવ છે, જીવતો રહે એવો તો
જીવ છે.
શુભાશુભ ભાવથી ન્યારો અંદર ચૈતન્ય છે. તારી નજીકમાં કોઈ હોય તો શુભાશુભ ભાવ છે તારી પર્યાયમાં, એ પણ તને સ્પર્શતા નથી. તારું જે ચૈતન્ય સ્વરૂપ એ અસંગ તત્વ છે, નિર્લેપ તત્વ છે, નિરાલંબ અને નિરપેક્ષ છે. શુભાશુભ ભાવથી ન્યારો અંદર ચૈતન્ય છે એમ જે બતાવ્યું છે તે પ્રમાણે પ્રયોગ કર અને પુરુષાર્થ કર. ક્યાં? જ્યાં જ્યાં તને આધાર બુદ્ધિ થતી હોય, સુખ બુદ્ધિ થતી હોય, જ્યાં જ્યાં તને લેપાયમાન પણ થતું હોય, જ્યાં જ્યાં તું જોડાઈ જતો હોય ત્યાં તારા અસંગપણાને સંભાળ અને નિર્લેપતાને અનુભવ કર,
બરાબર.
તો નિર્લેપતાને જો
જી,
તારા નિરાલંબ નિરપેક્ષ તત્વને તું જો, કોઈના આધારે તારો તને કઈ લેવા દેવા છે
નહીં,
એ પ્રમાણે પ્રયોગ કર. પ્રયોગ કર એટલે અવલોકન કર, તારા ભિન્ન ચૈતન્ય નું અવલોકન કર.
ટુ ધી પોઈન્ટ વાસી વાત, ટુ ધી પોઈન્ટ વાત લીધી.
હા, એકદમ વ્યવસ્થિત છે. અને એ અવલોકન કરવાનો પુરુષાર્થ કર. તેને તું તારી પરિણતિમાં ઉતાર,
બરાબર.
અને એમ કરી કરીને પરિણતિ બનાવે,
બરાબર, બરાબર.
પરિણતિ થઈ જતી તો સહેજે એમ જ રહી અંદર, પરિણતિ થઈ જાય પછી
સહેજે
સહેજે એમ રહેશે. પરિણતિ કરવા માટે પુરુષાર્થ કર, પછી તો એ પુરુષાર્થ ને ક્લીન થઈ ગઈ, પરિણતિ તારી એમ નેમ રહેશે. એક લેવલ આવી ગયું, એ લેવલમાં આગળ વધ, પછી આગળની પરિણતિ નો પુરુષાર્થ કર,
બરાબર.
એ પરિણતિ થાય એટલે એટલે આગળની પરિણતિ નો પુરુષાર્થ કર. ત્યારે પ્રશ્ન ઉઠાયો કે આ પ્રયોગ શ્રદ્ધા નો કહેવાય કે ચારિત્ર નો? કેમ? અમલીકરણ છે એ ચારિત્ર માં જાય છે, પ્રયોગ છે એ આચરણ ના અધિકારમાં જાય છે. પણ અહિયાં મુમુક્ષુ ની ભૂમિકા છે એટલે અહીંયા આચરણ ની પ્રધાનતા લેવાતી
હતી.
અહીંયા તો દર્શન નો કપાય છે માટે આ પ્રયોગ શ્રદ્ધાનો છે. આ શ્રદ્ધાનો પ્રયોગ કહેવાય કે ચારિત્ર નો? તો કે આ શ્રદ્ધાનો પ્રયોગ છે. શું જવાબ આપ્યો છે? શ્રદ્ધાનો પ્રયોગ. તો અમલીકરણ એ આચરણમાં જાય છે, પણ એ અમલીકરણ અંદરના પરિણામમાં વિતરાકતા હજી લાવતું નથી. મુમુક્ષુની ભૂમિકા છે એટલે એને ચારિત્રનું નામ દેવાતું નથી. ચારિત્રના બે પર્યાય, એક સરાગ અને એક વિતરાગ, એક સ્વરૂપ સ્થિરતા અને એક સ્વરૂપની અસ્થિરતા. સ્વભાવ ને વિભાવ બે જાતના પરિણામ ચારિત્રના છે. રાગ અને વિતરાગતા, વિભાવ અને સ્વભાવ, સ્થિરતા અને અસ્થિરતા, સ્વભાવ અને વિભાવ. અહીંયા તો એ થતું નથી, એ મુમુક્ષુની ભૂમિકા છે એટલે અમલીકરણને અહીંયા ચારિત્રમાં ગણતા
નથી. બરાબર.
અહીંયા પ્રશ્ન કર્યો હોય કે આ શ્રદ્ધા નો પ્રયોગ છે કે ચારિત્ર નો છે કે જ્ઞાન નો છે,
હજી તો વિકલ્પ થી શ્રદ્ધા કરે છે અને આ શ્રદ્ધા છે એ પણ
વિકલ્પ
વિકલ્પ ચાલુ છે, એની શ્રદ્ધા છે. હજી કઈ સમ્યક શ્રદ્ધાની વાત નથી, પણ દર્શન ને મોળો પાડવાની વાત છે. જે છે દર્શન ગુરુની શક્તિ તોડવાની વાત છે, દર્શન ગુરુ બળવાન છે અને એને શક્તિ એની હીણી ન થાય તો એનો અભાવ થવાનો અવસર આવતો નથી. એટલે દર્શન ગુરુ નો નાશ થાય એ પહેલા દર્શન ગુરુ પાતળો પડે એવો એનો એક ક્રમ છે. એ ક્રમમાં પ્રવેશ કર્યો, દર્શન ગુરુને પાતળો પાડી દે. અંતરમાં યથાર્થ શ્રદ્ધા થઈ એમ ક્યારે કહેવાય? કે જ્યારે ન્યારી પરિણતિ થાય ત્યારે યથાર્થ શ્રદ્ધા થઈ એમ કહેવાય. એ તો ભિન્ન પડી ગયું, ત્યારે એને યથાર્થ શ્રદ્ધા અથવા સમ્યક શ્રદ્ધા થઈ કહેવાય. અને એમ થાય તો એને શ્રદ્ધાનો પ્રયોગ કર્યો એમ કહેવાય. એ રીતે પ્રશ્ન ઉઠાવ્યો છે ચારિત્ર અને શ્રદ્ધા વચ્ચેનો, કેમ કે પ્રયોગની વાત ચાલી ને, એટલે શ્રદ્ધાની વાત છે. થોડું વિશેષ ચર્ચા કરે છે.
સુખ સુ